તારીખ 21/4/1994, શ્રી સમયસર કળષ્ટિકા, શ્લોક નંબર 279-282 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 64.
શ્રી સમયસર કળષ્ટિકા સંવર અધિકાર કલશ 129 સંપદ્યતે સંવર એશ સાક્ષાત શુદ્ધાત્મ તત્પસ્ય કિલોપલંભાત સ્વભેદ વિજ્ઞાન તેવ તસ્માત તદભેદ વિજ્ઞાનમ અતિવ ભાવ્યમ. ખંડાન્વય સહિત અર્થ. તત ભેદ વિજ્ઞાનમ અતિવ ભાવ્યમ, તે કારણથી સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ સર્વથા ઉપાદેય છે એમ માનીને અખંડિત ધારા પ્રવાહરૂપ અનુભવ કરવા યોગ્ય છે. વેદ વિજ્ઞાનનો અર્થ જ અનુભવ લીધો છે. વેદ વિજ્ઞાનથી જે અનુભવ થાય એ જ વેદ વિજ્ઞાન, અનુભવ ન થાય એ વેદ વિજ્ઞાન નહીં. તે કારણથી સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ અતિવ ભાવ્યમ એટલે સર્વથા ઉપાદે છે. અતિવ ભાવ્યમ સાદો અર્થ એમ થાય કે અતિશયપણે ભાવવા યોગ્ય છે, એટલે કે સર્વથાપણે ઉપાદે છે. સીધો ભાવાર્થ કરે છે, સર્વથા ઉપાદે છે અથવા એકાંતે ઉપાદે છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ એકાંતે ઉપાદે છે. એમ માનીને અખંડિત ધારા પ્રવાહરૂપ અનુભવ કરવા યોગ્ય છે. સર્વથા ઉપાદે હોવાથી અખંડિતપણે એ જ કરવા યોગ્ય છે. એ કરવાથી સર્વ સિદ્ધિ છે અને એ કરવાથી કોઈ પણ પ્રકારની આપત્તિ કે નુકસાન નથી. પોતાના સ્વરૂપનો અખંડ અનુભવ કરવો એમાં કાંઈ નુકસાન નથી, એકાંતે લાભનું જ કારણ છે. એ તો સાથી કે કિલ શુદ્ધાત્મ તત્વસ્ય ઉપલંભાત એષ સંવર સાક્ષાત સંપદ્યતે. નિશ્ચયથી જીવના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવાથી નૂતન કર્મના આગમન રૂપ આશ્રમના નિરોધ લક્ષણ સંવર સર્વથા પ્રકારે થાય છે. સંપદ્યતે એટલે સંપન્ન થાય છે, પૂરેપૂરો સંવર થાય છે એમ લીધું. શું એમ કરવાથી? અખંડપણે અનુભવ કરવાથી જીવના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એટલે કે શુદ્ધ સ્વરૂપ છે એ પ્રાપ્ત થઈ જાય છે. સર્વથા મલિનતાનો નાશ થઈ અને કેવળ શુદ્ધિ સ્વરૂપની થઈ જાય છે. અને નવા કર્મનો જે આવવારૂપ આશ્રવ છે એ આશ્રમનું લક્ષણ છે. નવા કર્મનું આવવું એ આશ્રમનું લક્ષણ છે, એનો નિરોધ થવો તે સંવરનું લક્ષણ છે. લક્ષણ એટલે સ્વરૂપ છે. અહીંયા તે સર્વથા પ્રકારે થાય છે, કેમ કે શુદ્ધ સ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ થઈ એટલે સંવર સર્વથા એટલે પૂરેપૂરો સંવર થયો. ત્યાં અખંડિત ધારા પ્રવાહપણે શુદ્ધ સ્વરૂપના અનુભવથી પૂરેપૂરો સંવર થઈ પૂરેપૂરો સ્વરૂપની પ્રાપ્તપણું થઈ ગયો. સ્વભેદ વિજ્ઞાન થયો અને શુદ્ધ સ્વરૂપનું પ્રગટપણું પ્રાપ્તિ શુદ્ધ સ્વરૂપના અનુભવથી નિશ્ચયથી થાય જ છે, થાય જ નિશ્ચયથી થાય છે. શુદ્ધ સ્વરૂપનું પ્રગટપણું પ્રાપ્તિ શુદ્ધ સ્વરૂપના અનુભવથી અનુભવ કરો એટલે પ્રાપ્તિ થાય, થાય ને થાય જ, એ નિશ્ચય છે, નિયમબદ્ધ છે. નિશ્ચયથી છે એટલે નિયમબદ્ધ છે. તેથી ભેદ વિજ્ઞાન પણ વિનાશક છે. એટલે શું છે? સાધક દશામાં છે. વિનાશિકનો અર્થ શું છે? તેથી ભેદ વિજ્ઞાન પણ વિનાશિત છે, એટલે કે પૂર્ણ શુદ્ધિ થયા પછી કઈ ભેદ વિજ્ઞાનનું પ્રકરણ રહેતું નથી કે કોઈ પ્રક્રિયા રહેતી નથી. તથાપિ ઉપાદેય છે, ઉપાદેય છે એટલે સાધક અવસ્થામાં તો તે જ ઉપાદેય છે. વાત છે એ વચગાળાની, સાધક દશાની વાત છે. અને એ ઉપાદેય તો સાધકને લાગુ પડે છે, સિદ્ધ થયા એને કોઈ એ ઉપાદેયનું પ્રકરણ રહેતું નથી. છેલ્લા કૌશો છે ને, એટલે તાત્પર્યભૂત વાત લીધી છે. ભાવે તો ભેદ વિજ્ઞાનમ ઇદમ અછિન્ન ધારયા તાવત યાવત પરાચ્યુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતે. અર્થ ઇદમ ભેદ વિજ્ઞાનમ તાવત અછિન્ન ધારયા ભાવયેત. પૂર્વોક્ત લક્ષણ છે જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ, ઇદમ ભેદ વિજ્ઞાન એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ, એ તો અનુભવ જ લઈએ છે. પૂર્વોક્ત લક્ષણ છે જે શુદ્ધ સ્વરૂપનો અનુભવ, એ તો ભેદ વિજ્ઞાનનું સ્વરૂપ જ એ છે. તેનો તેટલા કાળ સુધી અખંડિત ધારા પ્રવાહ રૂપે આસ્વાદ કરવો કે જેટલા કાળમાં પરથી છૂટીને આત્મા શુદ્ધ સ્વરૂપમાં એકરૂપ પરિણમી જાય, બહાર જ ન નીકળે. ક્યાં સુધી અનુભવ કરવો કે જ્યાં સુધી આત્મા શુદ્ધ સ્વરૂપના અનુભવમાં રહી જાય ત્યાં સુધી અખંડિત ધારા પ્રમાણે અનુભવ કર્યા કરવો, એ જ કર્તવ્ય છે. સાધકને એ જ ઉપાદેય છે તો જ પૂર્ણતા થાય દશાની, એ સિવાય દશાની પૂર્ણતા ન થાય. નીચેના ગુણ સ્થાને હજી એ વાત એટલી સ્પષ્ટ નથી દેખાવમાં આવતી. મુનિ દશામાં તો બહુ સ્પષ્ટ વાત છે કે સેકન્ડે સેકન્ડે એક કલાકમાં સેંકડો વાર મુનિરાજ છે એ શુદ્ધ સ્વરૂપના અનુભવમાં આવે છે. આમ પરિણતિ ધારાવાહી છે બધા સાધકને, પણ ઉપયોગની અપેક્ષાથી વિચારીએ તો મુનિરાજ સેકન્ડે સેકન્ડે શુદ્ધ ઉપયોગમાં આવે છે. અને એવું એમનું પરિણમન હોવાથી કોઈ બાહ્ય કાર્યમાં પ્રવૃત્તિમાં પડતા નથી. ગુરુ સ્થાને બિરાજતા હોવા છતાં પણ આમ તો એમનું ગુરુનું સ્થાન છે, આચાર્ય ઉપાધ્યાયને સાધુ ગુરુના સ્થાને છે, છતાં પણ ઉપદેશની બાહ્ય પ્રવૃત્તિમાં ક્યાંય બંધનમાં આવીને કરતા નથી. કે ભાઈ આજે ધર્મસભામાં મહારાજા પધારવાના છે માટે આપને આ તો ટાઈમે ઉપદેશ દેવાનો છે, મુનિને કઈ લેવા દેવા નથી. એ શુદ્ધ સ્વરૂપના અનુભવમાં પડ્યા છે. સહેજ ઉપદેશ ચાલી ગયો તો ભલે ચાલી ગયો, પણ કોઈ કાર્યનો ભાર, બાહ્ય કાર્યનો ભાર બોજો એ વહન કરતા નથી, અથવા એવું કોઈ બંધન નથી સ્વીકારતા, એક પણ કાર્યનું બંધન સ્વીકારતા નથી. કારણ શું? કે લગાતાર શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરીને પૂર્ણ પદને પ્રાપ્ત કરી લેવું છે. માટે ઇન્દ્રોને વંદન કરવા આવતા હશે દેવલોકમાંથી, ઇન્દ્રો પણ જેને વંદન કરવા આવતા હશે તો કોઈ સાધારણ વાત તો નહીં જ હોય ને. આચાર્ય શાસ્ત્રો તો રચ્યા છે, હજારો ગાથાના શાસ્ત્રો રચ્યા છે. કેટલી? વીરસેન સ્વામીની ધવલા ટીકા જુઓ, કેટલું બધું લખાણ છે. કેવળ સ્વાર્થ છે એવું નથી, વિકલ્પ બહાર જાય છે. આમ તો પરિમાણ એવું છે, એક સરવાળો કર્યો તો મુનિ દશાનો એક તૃતીયાંશ ભાગ એમનો નિર્વિકલ્પ દશાનો શુદ્ધ ઉપયોગનો છે અને બે તૃતીયાંશ ભાગ સ્વવિકલ્પ દશાનો છે સરવાળે. એ સ્વવિકલ્પ દશામાં પ્રવૃત્તિ સહજપણે થઈ જાય છે. સાથે લખવાની, ઉપદેશ આપવાની, કોઈ પણ વ્યવહાર પ્રવૃત્તિ થાય છે. અશુભ તો છે નહીં, એમ એ થાય છે, થવા યોગ્ય હોય તે થાય છે. એટલે કેવળ સ્વાર્થ છે એવું નથી. અને એમ કહો તો પછી સિદ્ધ ભગવાન તો તમારા તમારી દ્રષ્ટિએ કેવળ સ્વાર્થી કરશો? એ તો લોકથી જુદા પડી ગયા, લોકાંતે બિરાજમાન થઈ ગયા. જાઓ પછી એકલા સ્વાર્થી થઈ ગયા એમ કેવું? વિતરાગી થઈ ગયા. બીજું પરમાર્થ એવો જે પરમાર્થ છે, લોકો જે એને પરમાર્થ કહે છે, એ આત્મા કરી શકે છે? રાગીજી પણ કરી શકે છે, વિતરાગી તમે કર્યા હતા, પણ રાગીભાઈ કરી શકે છે ખરો? કોઈ કોઈ ભૂલ કરી દે ખરો? કરી શકે ખરો? ને સોગાનાજીએ સ્પષ્ટ કીધું છે, ભાઈ રાગ હોય જ્યાં સુધી મોક્ષ માર્ગે જીવને પણ બુદ્ધિપૂર્વકનો રાગ હોય શ્રેણી પહેલા ચોથે પાંચમે છઠ્ઠે, તો વિકલ્પ પોતાને રાગ છે માટે વિકલ્પ આવે છે. કોઈનું ભલું કરી દેવા માટે આવતો નથી વિકલ્પ, એ વિકલ્પ કોઈનું ભલું કરી દેવા માટે આવતો નથી, માનતા નથી. એ તમે પત્ર લખો છો ને બીજાના ચારિત્રને નિર્માણ કરવા સંબંધીમાં, વિકલ્પ આવે ઉપદેશનો, પણ એ વખતે માન્યતામાં જ્ઞાનમાં સ્પષ્ટ છે કે હું કરી શકતો નથી, એ વાત રાખીને છે, એ વાત ઉઠાવીને. પરિણમનની સ્થિતિ તો પરિણમા વગર ક્યાં સમજાય? પરિણમની વાત તો પરિણમી ને સમજાય, આઉટલાઈન એને સમજાય, પણ અંડરલાઈન ન સમજાય કઈ નહીં. પરિણમન નો વિષય જ એવો છે, એવું છે ને કે આપણે તો એકાંતે સાવધાની હોય છે, એમને તો એટલી સાવધાની અવસ્થિત હોતી નથી, છતાં એ પ્રકાર ચાલુ રહીએ છે. એવી સમર્થ દશા છે એમ લેવું, એવી સમર્થ દશા છે. ખાતા ખાતા આવી જાય, ચાલતા ચાલતા આવી જાય, વાત કરતા કરતા આવી જાય, લખતા લખતા પણ આવી જાય, કોઈ પણ ક્રિયા વખતે આવે, સેકન્ડે સેકન્ડ આવે, એનો અર્થ કેવી અદભુત દશા હશે. ડૂબકી લગાવી દે છે, એ અલૌકિક દશા હોય છે. એને મુનિ કહેવા, અને જેનું કઈ સજી સમીર દર્શન નું ઠેકાણું એને મુનિ કહેવાય કેમ મેળ ખાય? હજી તો સમય દર્શન નું સ્વરૂપ જાણતા નથી લોકો તો અત્યારે, તો કેમ મને માનવા? એવી વાત છે. એક સેકન્ડ માં બે વખત આવી જાય, ત્રણ વખત આવી જાય, ચોવીસો અસી તો 1000 થી તો વધારે થયા જ ને, અનેક હજાર તો થયા જ ને, 1000 થી વધારે તો અનેક હજાર તો થયા જ ને. તો પછી તો સીધી વાત થઈ કે 6-7 માં હોય થી ઓછો છે. જો છઠ્ઠા ગુણ સ્તર નો કાળ 20 સેકન્ડ હોય તો 7 માં હોય થી ઓછો છે. તો ચોથાનો કેટલો ઓછો હશે એ નક્કી કરો ને. ચોથા ગુણ સ્થાને એટલો અલ્પકાળ હોય અને બહુ ખલાસ કરે છે, બહુની અનંતતાને તો ખલાસ કરે છે. કેટલી શુદ્ધતામાં શક્તિ કેટલી, એવું છે. એટલા માટે એ બધી દશાને અચિંત્ય દશા કહી છે. શું કીધું છે? એ દશાને અચિંત્ય દશા કહી છે. હવે આપણે આને ચિંતનમાં બેસાડવી છે. આપણી પાસે તપેલું મગજની તપેલી આવડી છે અને અંદરની ચીજ આકાશ જેવડી અંદર સમાવડી છે. હા, તપેલી એક તપેલીમાં આકાશ સમાપડે બી દેવું આખું કેવી રીતે અમારે. એ તો માનો કે કેવડી ગમે છે એટલે ન સમજાય, પણ આ તો અનુભવ આવે છે તો ખબર પડે છે. છદ્મસ્થને ઓલા તો છદ્મસ્થને ખબર જ ન પડે, આ તો અનુભવ આવે ખબર પડે છે. મને આનંદ આવ્યો અને સર્વપ્રદેશેથી સ્વસંવેદન થયું એ ખબર પડે છે. ભલે અલ્પકાળ છે તો અસંખ્ય સમયનો ઉપયોગ છે, ખબર પડે જ છે. તો આપણે એ ચિંત્ય દશા છે. ચિંતવન ગોચર કરે, મન ગોચર નથી. એટલે એને મનમાં બેસાડીને કઈ કલ્પના કરવી, શું મેન્ટલ પ્રોજેક્શન ઊભું કરવું, એ ભૂલ કરવા જેવી નથી. પરિણામનો વિષય તો પરિણામન વગર ન સમજાય. આમથી કોઈને આપણે એમ કહીએ, કોઈ ઘણાને કાંટો વાગે છે ને, બોડીના કાંટા વાગે ને, જરા વાંકો હોય, બોડીના કાંટો આમ વળેલો હોય ને વાગી જાય, એટલે કાંટો એટલે એમને સીધો ન નીકળે. સીધો ખેંચ, માણસ સીધો ખેંચે ને ખેંચે તો લોહી નીકળે, એનો માર વાગે. હવે એક બે દોરાનો કાંટો એ માણસને લૂલો હાલે એવો માર વાગે, હારે ને અત્યારે વધે ના આવે. તમે આટલું કરવો કાંટો વાગ્યો એમાં શું હોય, તમે લૂલા ચાલો છો ને શું? પણ એની વેદના થતી હોય ને ખબર પડે ભાઈ એ કઈ સમજાવવાનો વિષય છે. વેદનાનો વિષય કોઈ સમજાવવાનો વિષય થોડો છે, કોને કેટલી વેદના થાય છે વેદના વગર સમજાય નહીં. વેદનનો વિષય વેદન વગર સમજાય નહીં, અનુભવનો વિષય અનુભવ વગર સમજાય નહીં. ઉપર ઉપરની વાતો આવે, અચિંત્ય છે એટલે ચિંતન ગોચર નથી. પણ ચિંતન ગોચર નથી એટલે કેવું છે, તો કે એટલે અનુભવ ગોચર છે એવું છે, એનો બીજો કોઈ રસ્તો નથી. ભાવાર્થ આમ છે કે નિરંતર શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે, આનો અર્થ એ કાઢ્યો છે. શું? અછિન્ન ધારાથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવા જેવો છે, એટલે કે નિરંતર કરવા જેવો છે. જે કાળે સકળ કર્મક્ષય લક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે. જ્યાં રાગ જ નહીં થાય પછી રાગથી ભીન પડવું એ વાત રહેતી નથી, અને ત્યાં ભેદ વિજ્ઞાન પણ એક વિકલ્પ રૂપ છે. પછી તો એ ભેદ વિજ્ઞાન છે તો એક વિકલ્પ દશામાં થતી હોવાથી એને વિકલ્પ કહીને એની કિંમત ગણી નથી. વિકલ્પ રૂપ છે એટલે શું, એમ કરીને એની કિંમત ઓછી કરી. કોની આગળ? કે કેવળ જ્ઞાનની આગળ. કેવળ જ્ઞાનની માફક જીવનું શુદ્ધ સ્વરૂપ નથી, એ તો સ્વવિકલ્પ દશામાં ચાલતો એક પ્રયોગ છે. રાગ ઉત્પન્ન થાય અને રાગથી ભિન્ન પડે અનુભવ કરે પોતાનો, રાગ છે અને રાગથી ભિન્ન અનુભવ કરે એનું નામ વિજ્ઞાન છે ને. વિજ્ઞાન તો બરાગ થી ને પરથી થાય છે, એટલે એને કિંમત ઓછી ગણવા માટે એમ કહ્યું કે એક વિકલ્પ છે વચ્ચેનો. એક વચ્ચે પ્રક્રિયા છે, એક વસ્તુનું સ્વરૂપ સર્વથા એવું નથી કાંઈ કે એને વિરાગથી ભીન પડ્યા જ કરવું તો એના અનંત કાળ સુધી, એવું કાંઈ નથી. તો કે વચ્ચે સાધક દશામાં ઉત્પન્ન થતી પરિસ્થિતિ ગણવી, એથી વધારે કાંઈ નથી. શું કેવળ જ્ઞાનની માફક જીવનું શુદ્ધ સ્વરૂપ નથી, તેથી સહજ જ વિનાશિક છે, જે ઉપર ગયું ને તસ્માત્મા, તેથી સહજ વિનાશિક છે. એમાં અહીંયા પણ એ વાત ફરીને લીધી એમણે કે એ પણ પૂરું થઈ જશે, ભેદ વિજ્ઞાન સમાપ્ત થઈ જશે. કેવળ જ્ઞાન થતાં ભેદ વિજ્ઞાન સમાપ્ત થઈ જશે. એ કેવળ જ્ઞાનનો ધ્વનિ લીધો છે, 128 માં કર્મ મોક્ષ લીધું છે ને, ભવતી સચતસ્મિન અક્ષય કર્મ મોક્ષ, ત્યારથી એ મોક્ષની વાત ચાલે છે. 131 તો સ્પષ્ટ કીધું કે સિદ્ધ પદ સુધી આ વાત છે. વેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા એ કિલ કે છે ન, અશ્ય અભાવ તો બધા બધા એ કિલ કે છે ન. અર્થ, આસનભવ્ય જીવ છે જે કોઈ, એ એટલે જે જે કોઈ છે તે બધા આસનભવ્ય જીવો. નિશ્ચયથી સંસારી જીવ રાશિમાંથી જે કોઈ ગણતરીના એમ 6 મહિનાના 608 સંસારની જીવનો સમૂહ છે, એમાં જેટલા કોઈ નજીક આવે છે ગણતરીમાં, એ ગણતરીમાં આવે એટલા છે, એ કઈ અનંત નથી. એ ગણતરીમાં 6 મહિનામાં 608 જીવની ગણતરી છે. સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણ પદને પ્રાપ્ત થયા તે સમસ્ત જીવ સકળ પરદ્રવ્યોથી ભિન્ન શુદ્ધ સ્વરૂપના અનુભવથી સિદ્ધ પદને પ્રાપ્ત થયા છે. જેટલા સિદ્ધ પદને પામ્યા એ બધા તે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરીને પામ્યા છે, એ સિવાય કોઈ પામ્યા નથી. બીજી રીતે કોઈ સિદ્ધ પદને નથી પામ્યા, મોક્ષને નથી પામ્યા, આ સિવાયમાં કોઈ પરિણામ ન લેવા. ભગવાનની ભક્તિ કરીને પામ્યા તો કે નહીં, એ કોઈ વાત નથી. શું એક શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ જ નિર્વાણ પદનું ને મોક્ષનું કારણ છે, એ સિવાય બીજું કોઈ મોક્ષનું કારણ છે જ નહીં. એટલા માટે પુરુષાર્થ અનુભવ નો કરવો, પુરુષાર્થ અનુભવ નો કરવો, બીજું કરવાથી અનુભવ નહીં થાય. એટલે કે શાસ્ત્ર વાંચવાથી અનુભવ નહીં થાય, પૂજા ભક્તિ કરવાથી અનુભવ નહીં થાય, દયાદાનથી અનુભવ નહીં થાય, આ સ્પષ્ટ વાત છે. પછી તો ન કરવું ને, બીજું કરતો એને આ કરે એમ કહેવાય, પણ આ કરતો એને એમ કે અનુભવ કરે. જે આ ન કરતો હોય એને તો અનુભવ કરવાનો અવસર જ નથી, એને એમ કે શાસ્ત્ર સ્વાધ્યાય એ કરવા યોગ્ય છે. પણ અનુભવનો પ્રયત્ન ન હોય એને એમ કે છે કે એનાથી નહીં થાય, અનુભવના પ્રયત્નથી અનુભવ થશે. પ્રશ્ન ઘણીવાર ચાલે છે, શિબિર વિબિરમાં પ્રશ્ન ચાલે છે, સ્વાનુભવ કરવા માટે શાસ્ત્ર વાંચવા જરૂરી છે કે નહીં? ઠીક, સીધો થતો હોય તો કઈ જરૂરી નથી, અથવા એવો કોઈ નિયમ નથી કે શાસ્ત્ર વાંચે તો જ અનુભવ થાય ને ન વાંચે એને ન અનુભવ થાય, એવો તો કોઈ નિયમ નથી. તો ત્રિયંચ અવસ્થામાં કોઈને થાય નહીં, એને ક્યાં શાસ્ત્ર વાંચવાનો પ્રકાર છે? ખરેખર કારણ કહેવાય, નહીતર એને ખરેખર કારણ કહેવાય નહીં, એવું તો છે નહીં. વાંચે છે તો ઘણા કે બધાને અનુભવ થોડો થાય છે. સિદ્ધાંત સ્થાપો છે અહીંયા તો જેટલા કોઈ આસન ભવ્ય જીવ છે નિશ્ચયથી, આજે સિદ્ધાંતિક રીતે વાત છે, સંસારી જીવ રાશિમાંથી, રાશિ એટલે સમૂહ, સંસારી જીવોના સમૂહમાંથી જે કોઈ ગણતરીના સકળ કર્મોનો ક્ષય કરીને નિર્વાણ પદને પ્રાપ્ત થઈ ગયા, કેટલા થયા તે બધાય, તે સમસ્ત જીવ સકળ પરદ્રવ્યોથી ભિન્ન શુદ્ધ સ્વરૂપના અનુભવથી મોક્ષ પદને પ્રાપ્ત થયા. અનુભવને પણ આ ચોખ્ખું કર્યું, વેદવિજ્ઞાનનો અર્થ કર્યો છે ને, કે સકળ પરદ્રવ્યોને પ્રભાવથી ભિન્ન એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરીને, પરદ્રવ્યનો અભિન્ન પણ અનુભવ કરે ને શુદ્ધાત્માનો અનુભવ કરે એમ થતું નથી એમ કહે છે. શું બિન થઈને જ અનુભવ થાય છે. મિત્રમણી એ પણ લઈ લે છે, જે લોકો અધ્યાત્મના પ્રકરણમાં આવે છે અન્ય મતમાં, પરદર્શી ભિન્નતાની કોઈ વાત નહીં, ભાગથી ભિન્નતાની કોઈ વાત નહીં, અનુભવની બધી વાત કરે પાછા. ઠીક, મેળ બેસાડવાનો સવાલ નથી લોકોને, કે બસ આ એક જ વસ્તુ છે, ના જ કરવા જેવી છે, બીજી વાત જ નહીં ને કાંઈ. એટલે બીજી બાજુની તપાસણી બંધ થઈ જાય, એને એક બાજુનો એવો એકાંત થઈ જાય એને કે તપાસણી બંધ થઈ જાય, તો આપણે નિશ્ચયાભાસીને શું થાય છે? નિશ્ચયાભાસી એક જ વાત કૂટા કરે, બીજી વાત આવે તો કઈ પણ નાસ્તાની વાત કાઢી નાખો, એવી વાત જ રહેવા દો, આ એક વાત કરો એમ જ કે, એમાંથી ભૂલ થાય છે, પછી એના અનુસરનાર એમની મત ઉભો થઈ જાય છે એમાંથી. શું ત્યારે બીજી બાજુથી ચોખ્ખી વાત છે, સિદ્ધાંતિક શાસ્ત્રની વાત છે, એ ચોખ્ખી વાત છે. આમ હોય તો આમ હોય, આમ હોય ને જ આમ હોય, આમ હોય ને આમ ન હોય, આમ હોય એમ એવું નથી હોતું. શું કેમ કે ઉભો છે નાસ્તીમાં, નાસ્તી ને નાસ્તી થયા વગર અસ્તી આવી ક્યાંથી એમ કે છે. શું શું તું કહ્યું, તે સમસ્ત જીવો સકલ્પ દ્રવ્યોથી ભિન્ન શુદ્ધ સ્વરૂપના અનુભવથી મોક્ષ પદને પ્રાપ્ત થયા. ભાવાર્થ આમ છે કે મોક્ષનો માર્ગ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે, મોક્ષનો માર્ગ તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. અનાદિ સંસિદ્ધ એ જ એક મોક્ષ માર્ગ છે. જો કેવા શબ્દો વાપર્યા છે રાજમલજી, અનાદિ સંસિદ્ધ, સારી રીતે સિદ્ધ થયેલો, સમ્યક પ્રકારે સિદ્ધ થયેલો, આ એક જ એ જ એક મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ છે જ નહીં. સાનુભવ સિવાય મોક્ષ થાય એ વાત કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. એ કહે છે ને બધા, તે કિલો હશે એવ અભાવત બધા, જે કોઈ જ્ઞાનાવરણાદિ કર્મોથી બંધાયા છે તે સમસ્ત જીવ નિશ્ચયથી, આવું જે ભેદ વિજ્ઞાન તેના નહીં હોવાથી બદ્ધ થઈને સંસારમાં ભટકી રહ્યા છે. શું કહે છે કે જે કોઈ જ્ઞાનાવરણાદિ કર્મોથી બંધાણા છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે, કરી રહ્યા છે, તે સમસ્ત જીવો આવું જે ભેદ વિજ્ઞાન તેના નહીં હોવાથી, અભાવ એટલે નહીં હોવો, જેને શુદ્ધાત્માનો અનુભવ થયો નથી એ પરિભ્રમણ કરે છે. શુદ્ધાત્માનો અનુભવ કરનારો પરિભ્રમણ કરવાનો નહીં, એનું પરિભ્રમણ ખલાસ થઈ જશે. ભાવાર્થ એમ છે કે ભેદ જ્ઞાન સર્વથા ઉપાધિ છે. જો આ સાર કાયદો, શું પેલામાં શેર લીધું, વિકલ્પ રૂપ છે અને વિનાશિક છે, તથાપિ ઉપાધિ તો છે એમ લઈ લીધું છે, વિનાશિક છે તથાપિ, કેમ કે એ ઉપાધિના વિવેકમાં તો એ જ ઉપાધિ છે, પછી સિદ્ધ દિશામાં ક્યાં એ ઉપાધિ પણ છે, એટલા માટે સાધક જીવને તો વેદ જ્ઞાન સર્વથા ઉપાદે છે, અથવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ એકાંતે ઉપાદે છે. સર્વથા કે એકાંતે કેવું, એકાંતે ઉપાદે છે. છેલ્લો કળશ હવે વેદ જ્ઞાન ઉચ્છલન કલનાથ શુદ્ધ તત્વ ગોપલંભાત રાગગ્રામ પ્રલય કરણાત કર્મણામ સંવરેણ બિભ્રતોષમ પરમામલા લોકમમ જ્ઞાનમેકમ જ્ઞાનમ જ્ઞાને નિયતમુદિતમ. એતત જ્ઞાનમ ઉદિતમ કે પ્રત્યક્ષ વિદ્યમાન જ્ઞાન અર્થાત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ આશ્રમનો નિરોધ કરીને પ્રગટ થયો. સમરનો અધિકાર છે ને, એટલે સમરપૂર્વક આ જ્ઞાન ઉત્પન્ન થયું છે. કેવું જ્ઞાન ઉત્પન્ન થયું? તે સમરપૂર્વક ઉત્પન્ન થયું છે. સમર કેવી રીતે થયો? કે આશ્રમનો નિરોધ પૂર્વક સમર ઉત્પન્ન થયો છે. શું કેવું છે જ્ઞાન? કે જ્ઞાને નિયતમ અનંતકાળથી પરિણમતું હતું. શું? અનંતકાળથી પરિણમતું હતું. અશુદ્ધ રાગાદી વિભાવ રૂપ અનંતકાળથી એ જ્ઞાન રાગ સાથે ભળીને પોતાનો રાગમય પણ અનુભવ કરતું હતું. હું રાગી એનો અર્થ શું? ખરેખર તો રાગ જ્ઞાનમાં જણાયો છે, જ્ઞાન રાગરૂપ થયું નથી, પણ જ્ઞાનમાં અનુભવ શું કરે છે? હું રાગી, રાગ મારામાં થયો ને મને થયો. શું તો કહે છે? કે અનંતકાળથી પરિણમતું હતું અશુદ્ધ રાગાદી વિભાવરૂપ તે કાળ લબ્ધિ પામીને પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમ્યું છે. અકાળ લબ્ધિની ચર્ચા ચાલે છે પૂજ્ય બેનશ્રી પાસે. રાજમલજી બધી જગ્યાએ કાળ લબ્ધિ લે છે, એનો અર્થ શું કરવો? કે સહજ પુરુષાર્થ ઉપડે એવો જે કાળ તેને કાળ લબ્ધિ કહેવી. ઠીક છે, બહુ સારો અર્થ કર્યો છે. સહજ આત્મામાં અંતર્મુખ થવાનો પુરુષાર્થ ઉપડે એવા કાળને કાળ લબ્ધિ કહેવી. જાઓ પછી ખુલાસો કર્યો છે. પણ પુરુષાર્થની વાત આવે છે ત્યારે તો એવી કઈ વાત નથી. તો કે કાળ લબ્ધિ ને પુરુષાર્થ અવિના ભાવી હોય છે. પુરુષાર્થ વિના કોઈને કાળ લબ્ધિ હોય એવું બીનું છે ક્યાંય? શું પુરુષાર્થ વિના કાળ લબ્ધિ હોય એવું ક્યાંય બીનું છે? અને કાળ લબ્ધિ ન હોય ને પુરુષાર્થ ન હોય એવું કઈ બને ખરું? એમ માટે એનો મેળ મેળવી દીધો છે કે જે કાળે પુરુષાર્થ ની પ્રાપ્તિ થઈ એ લબ્ધિ થઈ એ કાળ ને કાળ લબ્ધિ ગણાય છે. જાઓ સારો કોણ સારો આવ્યો છે. શું કહ્યું? અનંતકાળ થી પરિણમતું હતું અશુદ્ધ રાગાદી વિભાવ રૂપ તે કાળ લબ્ધિ પામીને પછી એમાં પુરુષાર્થનું જ્ઞાન થઈ જાય છે. જેને યથાર્થ સમજણ છે એને તો કાળલબ્ધિ શબ્દમાં પુરુષાર્થનું જ્ઞાન થઈ જ જાય છે, એને અસમાધાન નથી રહેતું. પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમ્યું છે એવું જ્ઞાનની વાત ચાલે છે. કે જે રાગાદી રૂપ પરિણમતું હતું તે પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમ્યું એવા જ્ઞાનની વાત ચાલે છે. વળી કેવું છે? કે શાશ્વત ઉદ્યોતમ અવિનશ્વર પ્રકાશ છે જેનું એવું છે. હવે પછી એ બંધ પડવાનું નથી. એનો જે પ્રકાશ છે શાશ્વત કાળ પર્યંત રહેશે, અંત શાશ્વત કાળ પર્યંત રહેશે. કેટલું સામર્થ્ય છે જીવમાં! એક સમયમાં જે કેવળ જ્ઞાન થયું, જે સમયમાં એક જ સમય લાગે છે ને ગમે ત્યારે, તો બારમું પૂરું થયું તેરમું એક સમય લાગ્યો. તો કે હવે હવે એવું ને એવું અનંત 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 કાળ પર્યંત એવું ને એવું કેવળ જ્ઞાન રહેશે. એટલી શક્તિ જીવમાં ભરી છે, કેટલી અનંત કાળ કેવળ જ્ઞાન ની દશામાં રહે, એવી બધી બધા ગુણ ની અવસ્થા લઈ લેવી પછી સિદ્ધ અવસ્થામાં. તો સર્વ ગુણો પરિપૂર્ણ શુદ્ધ રૂપે પરિણમે, અનંત શક્તિ થી પરિણમે, અનંત સુખ બધું લઈ લેવું શાશ્વતપણે. જ્ઞાન થી વાત કરે છે, બાકી બધા ગુણ લઈ લેવા, એવું આત્મ સ્વરૂપ છે. મહિમા આવવો જોઈએ એવું આત્મ સ્વરૂપ છે. શું આત્મા એટલે જાણે કઈ નહીં એમ નથી, આત્મા એમ કહેતા એનો મહિમા આવવો. જબરદસ્ત મહાપદાર્થ છે, મહા ચૈતન્ય સત્તાધારી આશ્ચર્યકારી પદાર્થ છે. અચિંત પદાર્થ, એની એક દશાનું ચિંતન ન કરી શકે, વસ્તુનું ચિંતન કેવી રીતે થાય? અનુભવની દશાને જો અચિંત્ય કહો, સાધકને આ તો સેવા છે પૂર્ણ નહીં, તો આત્મ વસ્તુ કેટલી અચિંત્ય. એને એક 5 સેકન્ડની અનુભવની દશા અચિંત્ય છે, તો વસ્તુ કેટલી અચિંત્ય હશે? એના ઉપરથી ગુરુદેવે કારણ શું પર્યાય લીધી છે કે જેને વર્તમાન સન્મુખ થતા અડતી બડતી નથી દશા, નહીં આલિંગિત, શું દ્રવ્ય સામાન્ય ને નહીં આલિંગિત, એવી પ્રતિવિજ્ઞાનનું કારણ એવું છે દ્રવ્ય સામાન્ય એને નહીં આલિંગિત એવી શુદ્ધ પર્યાય આત્મા છે. કેમ કે તો ખાલી સન્મુખ જ થઈ છે, ઉન્મુખતિમાંથી સન્મુખ થઈ, સન્મુખ થઈ તો એને વર્તમાન પોતાનું દ્રવ્ય જોયું, વર્તમાનમાં જે હતું એવું જોયું. જો વર્તમાનને સન્મુખ થાય તો કેવળ જ્ઞાન ફાયતું, એનું ત્રિકાળી સામર્થ્ય કેટલું અચિંત છે. એ કોઈ ચિંતવનનો વિષય, વિચારનો વિષય, ગણતરીનો અને કલ્પનાનો વિષય રહેતો નથી. અવિનશ્વર પ્રકાશ છે જેનો એવું છે. આ તો હજી દશાની વાત કરે છે. વળી કેવું છે જ્ઞાન કે તોષમ વિભ્રત, અતિન્દ્રિય સુખ રૂપે પરિણમું છે, પૂર્ણ અતિન્દ્રિય સુખે પરિણમું છે, થોડું નહીં અનંત 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 જેનું સુખ છે એ પણ શાશ્વત કાળ રહેશે, એમાં ફેર પડવાનો નથી. કે સુખ થોડું ઘટી ગયું ઘણા વર્ષ થયા માટે હવે સુખ થોડું ઓછું થયું ઘટ્યું એ પણ દશા થવાની નથી, એવું દ્રવ્ય છે. વળી કેવું છે કે પરમમ ઉત્કૃષ્ટ છે, એની ઉત્કૃષ્ટતા આગળ બીજા કોઈની ઉત્કૃષ્ટતા નથી. તો એ કેવળ જ્ઞાન ને પૂર્ણ દશાને પરમમ લીધું છે. પરમાત્મા પ્રકાશના પ્રવચનમાં ગુરુ વિવે લીધું, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં બીજા ભાગમાં નાખ્યું છે ને. વસ્તુનું સ્વરૂપ પરમ છે, પરમ પારિણામિક ભાવ લીધો ને. ઓકે, કેવળ જ્ઞાન તો કે અપરમ છે કે પરમ નથી, ઠીક. કેવળ જ્ઞાન ને દશા અપેક્ષા એ પરમ કે છે, પૂર્ણ દશા છે એટલે એવી કોઈ દશા પછી આગળની બાકી નથી રહેતી, આને અપરમ કહીએ. પણ મૂળ વસ્તુ પાસે તે અપરમ છે એમ છે, એ ત્યાં વાત લીધી છે. ઉત્કૃષ્ટ છે અથવા પરમ છે, મળી કેવું છે કે અમલા લોકમ સર્વથા પ્રકારે નિર્મળ, એમ લેવું છે. સર્વથા પ્રકારે કોમા એટલા માટે કર્યો છે, નિર્મળ છે, સાક્ષાત શુદ્ધ છે એમ લેવું છે. સર્વથા પ્રકારે સર્વકાળમાં સર્વત્રૈલોક્યમાં નિર્મળ છે. સર્વથા, સર્વદા અને સર્વત્ર એમ લેવું છે. સર્વ, સર્વથા એટલે સર્વ પ્રકારે, સર્વકાળે એટલે સર્વદા, અને સર્વલોકમાં એટલે સર્વત્ર ત્રણે લોકમાં એ નિર્મળ અને સાક્ષાત શુદ્ધ છે. મહિમા કરવો છે ને. અમલ, અમલ એટલે નિર્મળ, મળ નહીં તે અમલ. તારણ સ્વામી મમલ શબ્દ વાપરે છે, એમની મૌલિક પદ્ધતિ છે. એટલે નહીં, આપણે વાત મત કરો, મત કરો, હિન્દીમાં મત કરો નથી કહેતા, મ એટલે નહીં. શબ્દ વાપરે છે, મમલ શબ્દ, મમલ પાવડ છે ને એમને, તો આખું મમલ પાવડ જ લખ્યું છે. અમે સમર્થ માણસ છે, શાસ્ત્રો લખ્યું છે. અમલ શબ્દ લીધો, અ એનો અર્થ પણ નહીં અને મનો અર્થ પણ નહીં, એમ લેવો. નિર્મળ છે, મળ નથી એવું, અથવા સાક્ષાત શુદ્ધ છે, કેવળ જ્ઞાન છે અથવા મોક્ષ દશાનું પરિણમન છે, એ સર્વ પ્રકારે સર્વ કાળે, એમ કોઈ કાળે કેવળ જ્ઞાન મેળવ્યું હોય ચોથારામાં પાંચમારામાં ફેર પડે કાંઈ નહીં, સર્વ કાળે સર્વ ક્ષેત્રે ત્રણ લોકમાં શું જ્યાં પૂર્ણ દશા થઈ ત્યાં નિર્મળ દશા થઈ, સાક્ષાત શુદ્ધ દશા થઈ, એમ લેવું. વળી કેવું છે કે અમલારમ, અમલા નો અર્થ કર્યો છે આપણે, આવી ગયો આ શ્લોક. અમલાન એટલે કર્માયેલું નથી, મ્લાન એટલે કર્માયેલું, માણસ નથી કહેતા મોઢું કોકનું પડી ગયું હોય, મ્લાન વદન હતું, મુખ ભાવ મ્લાન થઈ ગયો હતો, નિરાશ થઈ ગયા હોય, હતાશ થઈ ગયા હોય, દુખી દુખી થઈને, એને મ્લાનતા, મ્લાન શબ્દ વપરાય છે. એની સામે અમ્લાન નહીં તે અમ્લાન, શું સંસ્કૃત શબ્દમાંથી તો ગુજરાતી ભાષા ઉતરી આવી છે, તે અમુક શબ્દો તો એમને જ રહ્યા છે. સદા પ્રકાશ રૂપ છે, અથવા પહેલે સમયે જેવું પ્રગટ થયું પૂર્ણ, એવું જ સર્વકાળ માટે એવું ને એવું છે, ક્યારે કર્માતું નથી. એકમ વળી કેવું છે કે એકમ એટલે નિર્વિકલ્પ છે, નિર્ભેદ છે, એમાં વિકલ્પ પણ નથી. પછી આવા અનેક અજ્ઞાકારોની અપેક્ષા એને સ્વવિકલ્પ કે છે, પણ એ તો બાહ્ય એનું રૂપ દેખાડવા માટેની વાત છે, એનું અંતરંગ રૂપ તો નિરવશેષ અંતર્મુખ અને નિર્વિકલ્પ છે. શુદ્ધ જ્ઞાન આવું જે રીતે થયું તે કહે છે, આવું જ્ઞાન ક્યાંથી પ્રગટ્યું, કેવી રીતે પ્રગટ્યું, તો કે કર્મણામ સંવરેણ, નાના વર્ણાદિ રૂપ આશ્રવતા હતા જે કર્મ પુદ્ગળ, તેના અનુરોધથી કર્મનો નિરોધ જે રીતે થયો છે, તેના નિરોધથી કેવી રીતે જ્ઞાન પ્રગટ થયું, કે કર્મ નો આશરો બંધ થયો એટલે જ્ઞાન પ્રગટ થયું, આવરણ બંધ થયું. આ તો દશાની વાત છે ને, દશામાં આવરણ હતું, એ આવરણ બંધ થઈ ગયું. કેવી રીતે કર્મ નો નિરોધ થયો તે કહે છે, કે કર્મ નો નિરોધ કેવી રીતે થયો, કે રાગ દ્વેષ મોહ અશુદ્ધ વિભાવ પરિણતિનો સમૂહ, અસંખ્યાત લોક માત્ર ભેદ, તેમનો મૂળથી સત્તાનાશ કરવાથી આવું પરિણમન થયું. કેવી રીતે થયું, કે રાગ દ્વેષ મોહ રૂપ અશુદ્ધ વિભાવ પરિણામ હતા. કેટલા હતા, કેવા કેટલા પ્રકારના હતા, કે લોકમાં જેટલા અસંખ્ય પ્રદેશ છે એટલા અસંખ્ય પ્રકારના એ રાગ દ્વેષ મોહના પરિણામ હતા, તેનો મૂળથી સત્તામાંથી ક્ષય કરી નાખ્યો, ફરીને ઉત્પન્ન થાય એવી રીતે મૂળથી એને ક્ષય કર્યો, અને એ રીતે કર્મનો નિરોધ કર્યો, આશ્રમનો નિરોધ કર્યો, કેમ કે એ આશ્રમનું કારણ રાગ દ્વેષમોના પરિણામ હતા. પછી આવું પણ શા કારણથી થયું, કે એ નિરોધ કયા કારણથી થયો, કે શુદ્ધ ચૈતન્ય વસ્તુની સાક્ષાત પ્રાપ્તિથી, એટલે કે અનુભવ થયો શુદ્ધ તત્વ ઉપલબ્ધ, શુદ્ધ તત્વના પ્રત્યક્ષ અનુભવને કારણે એમ થયું. કે રાગ દ્વેષમો ઉત્પન્ન કેમ ન થયા, અમારે તો ઘણા નથી કરવા, તો કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ આવે તો ન થાય, નહીતર થયા વિના રહીએ. એટલે શુદ્ધ ચૈતન્ય વસ્તુની સાક્ષાત પ્રાપ્તિથી, તો કે આવી સાક્ષાત પ્રાપ્તિ પણ શા કારણથી થઈ, વાતને ખોલી ખોલી મૂકે છે, કે ભેદ ભેદ જ્ઞાન ઉછલન કલનાથ, શુદ્ધ સ્વરૂપ જ્ઞાનનું પ્રગટપણું તેના નિરંતર અભ્યાસથી એવો અનુભવ કેમ થયો? નિરંતર ભેગનો અભ્યાસ ચાલુ રાખ્યો માટે થયો. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાદેય છે, બધાનો ટોટલ આ છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે, એ અનુભવ કરો એટલે નિવેડો આવી જશે.
ભગવાન નો પરમ કૃપા કાન કૃ